એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ગલીઓમાં, એમ કહીએ તો સફર કરીશું, જેણે લાખો વાચકોને ખરેખર હચમચાવી દીધા છે.
હા,
ક્રિસ બોહજાલિયનની મિડવાઇવ્સ. આ માત્ર એક વાર્તા નથી, પણ એવા નૈતિક પ્રશ્નો ઉભા કરે છે, મતલબ જે આપણને વિચારતા કરી મૂકે છે.
બરાબર. અને ક્રિસ બોહજાલિયન ખરેખર કમાલના લેખક છે. એમની એક ખાસિયત છે કે તેઓ રોજિંદા પાત્રોને એવી અસાધારણ, એવી કપરી પરિસ્થિતિમાં મૂકી દે છે કે જ્યાં પેલી સાચા ખોટા વચ્ચેની લીટી છે ને, એ ધૂંધળી થઈ જાય. મિડવાઇવ્સ, જે 1997માં આવી અને પછી ઓપરાના બુક ક્લબે એને જે લોકપ્રિયતા અપાવી, એ સમયના અમેરિકામાં જે ચર્ચા ચાલતી હતી, ખબર છે? ઘરે પ્રસૂતિ કરાવતી દાયણો, એટલે કે મિડવાઇવ્સ, અને હોસ્પિટલની વ્યવસ્થા,
બરાબર,
હોસ્પિટલની તબીબી વ્યવસ્થા વચ્ચેનો જે સંઘર્ષ હતો, તેને આ નવલકથા બરાબર કેન્દ્રમાં લાવે છે.
અને આ જ સંઘર્ષ મને લાગે છે વાર્તાનો હાર્દ છે. આપણો આજનો પ્રયાસ રહેશે આ નવલકથાના ઊંડાણમાં ઉતરવાનો, એનું કથાનક, પાત્રોની અંદર ચાલતા સંઘર્ષો, અને ખાસ તો એ નૈતિક દ્વિધાઓ જે આપણને સવાલ પૂછવા મજબૂર કરે છે. તો શરૂઆત કરીએ પેલો 1981નો બર્ફીલો વર્મોન્ટ.
હા, ચોક્કસ. કલ્પના કરો, વર્મોન્ટનો એકદમ અંતરિયાળ ગ્રામીણ વિસ્તાર છે. શિયાળાની રાત છે, બરફ વરસી રહ્યો છે, અને અહીં આપણને મળે છે વાર્તાની મુખ્ય પાત્ર, સિબિલ ડેનફોર્થ.
સિબિલ ડેનફોર્થ,
હા, એક લે મિડવાઇફ છે, એટલે કે અનુભવી સમર્પિત દાયણ, જેના હાથોમાં સેંકડો બાળકોએ જન્મ લીધો છે, એ પણ પોતાના ઘરમાં કુદરતી રીતે. સિબિલ માને છે કે પ્રસૂતિ એ કોઈ બીમારી નથી, એ તો જીવનની એક સહજ પ્રક્રિયા છે.
અહીં આ લે મિડવાઇફ શબ્દ સમજવો જરૂરી છે, ખરું ને? કારણ કે એ પેલી સર્ટિફાઇડ નર્સ મિડવાઇફથી અલગ છે.
બરાબર.
સિબિલની જે કુશળતા છે એ પુસ્તકો કે ડિગ્રીઓ કરતાં વધારે તો વર્ષોના અનુભવ પર, અને એણે જે શીખ્યું છે એના પર આધારિત છે. આ જ વાત એને પેલી સ્થાપિત તબીબી વ્યવસ્થાથી થોડી જુદી પાડે છે, અને એ એની ટીકા પણ કરે છે.
હા, અને આજની ફિલોસોફી એને એક રાત્રે જીવનની સૌથી મોટી કસોટી પર લાવી દે છે. માર્ચ મહિનો છે, એક ભયાનક રાત, બરફનું એવું તોફાન છે કે જાણે દુનિયાથી સંપર્ક તૂટી ગયો છે.
અચ્છા.
રસ્તાઓ બંધ, વીજળી પણ નથી, અને સિબિલ એક દૂરના ફાર્મ હાઉસમાં છે. શાર્લોટ બેડફોર્ડ નામની સ્ત્રીની પ્રસૂતિ કરાવી રહી છે.
કલાકો વીતે છે અને પ્રસૂતિ વધુ ને વધુ જટિલ બનતી જાય છે, અને પછી
અચાનક પરિસ્થિતિ બગડે છે.
હા,
શાર્લોટને સ્ટ્રોક આવે છે, એનું શ્વસન બંધ થઈ જાય છે, હૃદયના ધબકારા પણ સંભળાતા નથી.
ઓહ.
અને હોસ્પિટલ લઈ જવાનો કોઈ રસ્તો નથી તોફાનને લીધે.
બિલકુલ.
સિબિલ એકલી છે અંધારામાં, બરફના તોફાનની વચ્ચે. આ એક ક્ષણ છે જ્યાં સેકન્ડોમાં નિર્ણય લેવાનો છે. સિબિલ માની લે છે કે શાર્લોટ મૃત્યુ પામી છે, પણ એના ગર્ભમાં જે બાળક છે, એનું હૃદય એ હજુ ધીમું ધીમું ધબકી રહ્યું છે.
બાપરે.
બાળકને બચાવવા માટે સિબિલ એક અત્યંત જોખમી, શું કહેવાય, અકલ્પનીય પગલું ભરે છે. એ રસોડાની છરી લે છે અને શાર્લોટનું પેટ ચીરીને ઇમરજન્સી સિઝેરિયન કરે છે, અને બાળકને જીવતું બહાર કાઢે છે. એ ક્ષણ ખરેખર એવી જ હશે કે જાણે કાપો તો લોહીને નીકળે.
અકલ્પનીય. અને અહીંથી જ શરૂ થાય છે પેલે નૈતિક અને કાનૂની ગૂંચવણ. નહીં, જ્યારે મદદ પહોંચે છે ત્યારે દ્રશ્ય શું છે? એક મૃત માતા, એક નવજાત શિશુ,
અને લોહીથી ખરડાયેલી છરી સાથે સિબિલ ડેનફોર્થ. બસ આ જ બિંદુ પરથી નવલકથાનો પેલો મૂળભૂત અને હચમચાવી દેતો સવાલ જન્મે છે. શું શાર્લોટ બેડફોર્ડ સિબિલે ચીરો મૂક્યો એ પહેલા જ મૃત્યુ પામી ચૂકી હતી?
જો જવાબ હા હોય તો સિબિલ એક હીરો છે, એણે જીવ બચાવ્યો.
બરાબર. પણ જો એવું ન હોય તો? જો શાર્લોટના શરીરમાં એ છેલ્લી ક્ષણે પણ જીવનનો એક ક્ષીણ અંશ બાકી હોય તો?
તો સિબિલનું એ કાર્ય એ અનૈચ્છિક હત્યા ગણાય, ઇનવોલન્ટરી મેનસ્લોટર.
હા, અને આ એક જ સવાલ સિબિલના જીવનને ઉથલપાથલ કરી નાખે છે, એને કોર્ટના કઠડા સુધી ખેંચી જાય છે. આ વાર્તાનો જે રસ છે ને, એ કોઈ સ્પષ્ટ જવાબ શોધવામાં નથી, પણ એ છે કે આવા ગ્રે એરિયામાં, આવી અસ્પષ્ટ પરિસ્થિતિમાં લેવાયેલા નિર્ણયો સાથે, એની અનિશ્ચિતતા સાથે માણસ જીવે કેવી રીતે.
બરાબર. ચાલો આ નાટકના મુખ્ય પાત્રોને થોડા વધુ નજીકથી ઓળખીએ. સૌથી પહેલા તો સિબિલ ડેનફોર્થ પોતે, એકદમ સિદ્ધાંતવાદી જુસ્સાદાર સ્ત્રી, જે માને છે કે પ્રસૂતિ પર સ્ત્રીનો અને પ્રકૃતિનો અધિકાર છે, ડોક્ટરો અને મશીનોનો ઓછો. એની સફર ખરેખર કરુણ છે, સમાજમાં માન સન્માનથી શરૂ કરીને આરોપીના કઠેડા સુધી પહોંચવું.
પણ એનો જે અસલી સંઘર્ષ છે ને, એ તો કોર્ટની ચાર દિવાલોની બહાર એના પોતાના મનમાં ચાલે છે. એ રાત્રે ખરેખર શું થયું હતું એની 100% ખાતરી એને પોતાને પણ નથી. અને આ જે અનિશ્ચિતતા છે, આ શંકા, એ એના આત્માને કોરી ખાય છે, પછી ભલે કોર્ટનો ચુકાદો ગમે તે આવે.
અને આ બધી વાત આપણને કોણ કહી રહ્યું છે એ પણ રસપ્રદ છે. સિબિલની 14 વર્ષની દીકરી કોની ડેનફોર્થ.
હા, કોની એ આ નવલકથાની વાર્તાકાર છે. એનું ભાવનાત્મક કેન્દ્ર છે એક સંવેદનશીલ કિશોરી છે જે પોતાની માને લગભગ ભગવાનની જેમ પૂજે છે. એની સફર એક રીતે જોઈએ તો દર્દનાક રીતે પુખ્ત થવાની છે. એ પોતાની આદર્શ માની છબીને સમાજની નજરોમાં તૂટતી જુએ છે.
એ પોતાની માની નિર્દોષતા માટે લડે છે, પણ એના મનમાં પણ પેલો ભયાનક સવાલ તો ઘૂમરાયા જ કરે છે, શું મારી માં ખરેખર દોષિત હોઈ શકે.
બરાબર. અને આ અનુભવ એના ભવિષ્યને ઘડે છે. એ આપણને બતાવે છે કે જીવન કાળું ધોળું નથી હોતું, પણ વચ્ચે ઘણા બધા ગ્રે શેડ્સ હોય છે. જોકે અહીં એક પ્રશ્ન એ પણ થાય કે શું 14 વર્ષની દીકરીની યાદો, એની લાગણીઓ ઘટનાનું તટસ્થ ચિત્ર આપી શકે ખરી.
સારો મુદ્દો છે. કદાચ સંપૂર્ણપણે તટસ્થ નહીં જ, અને એ જ આ વાર્તાની સુંદરતા અને એની જટિલતા છે. પછી છે રેન્ડ ડેનફોર્થ, સિબિલનો પતિ, કોનીનો પિતા.
રેન્ડ
એક સુથાર છે, શાંત સ્થિર માણસ. ઘર પર જે આફત આવી પડે છે એમાં એ એક મજબૂત આધારસ્તંભ બની રહે છે. એ કોઈ સવાલ પૂછ્યા વિના સિબિલની પડખે ઊભો રહે છે. પણ દેખીતું છે કે આ મુકદમાનો આર્થિક અને ભાવનાત્મક બોજ એમના સંબંધ પર પણ અસર કરે છે. એ જાણે મૌન પ્રેમ અને સહનશક્તિનું પ્રતીક છે.
અને પછી આવે છે કાનૂની દુનિયાના પાત્રો, જેમ કે સ્ટીફન હેસ્ટિંગ્સ, ફરિયાદી પક્ષના વકીલ. એ કોઈ સીધો સાધો વિલન નથી, પણ એ પેલી સ્થાપિત તબીબી અને કાનૂની વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે.
એની નજરમાં સિબિલ કેવી છે?
એની નજરમાં સિબિલ એક અણઘડ, તાલીમ વગરની પ્રેક્ટિશનર છે, જેના અહંકાર અને બેદરકારીને કારણે એક સ્ત્રીનું મૃત્યુ થયું. હેસ્ટિંગ્સ નિયમોમાં, પ્રમાણપત્રોમાં અને હોસ્પિટલ આધારિત દવામાં માને છે.
જ્યારે બીજી તરફ છે સિબિલના બચાવ પક્ષના વકીલ ટોમ ટેરની. એમની દલીલ શું છે?
ટેરનીની દલીલ એ છે કે સિબિલે જે કર્યું તે અત્યંત ગંભીર, અસાધારણ સંજોગોમાં લેવાયેલું એક વીરતાભર્યું પગલું હતું. એમનો પ્રયાસ એ સાબિત કરવાનો છે કે શાર્લોટના મૃત્યુના ચોક્કસ સમય વિશે વાજબી શંકા છે, અને કાયદા મુજબ શંકાનો લાભ આરોપીને મળવા જોઈએ.
એટલે આ મુકદમો જાણે બે વિચારધારાઓ વચ્ચેનું યુદ્ધ બની જાય છે. એક તરફ પરંપરા અને અનુભવ, બીજી તરફ નિયમો અને વ્યવસ્થા.
બરાબર. હવે જોઈએ કે પેલી ભયાનક રાત પછી ઘટનાક્રમ કઈ રીતે આગળ વધે છે. જ્યારે પોલીસ અને તપાસ અધિકારીઓ આવે છે ત્યારે આ એક ખાનગી દુર્ઘટના મટીને ફોજદારી કેસ બની જાય છે, અને શંકાની સોય સીધી સિબિલ તરફ તકાય છે.
અને પછી આવે છે પહેલો ઓટોપ્સી રિપોર્ટ. એ શું કહે છે?
હા, ઓટોપ્સી રિપોર્ટ કેસને નવો વળાંક આપે છે. રિપોર્ટમાં એવું સૂચન છે કે શાર્લોટના ફેફસામાં હવાના અત્યંત ક્ષીણ અંશો હતા, જેનો અર્થ એ થઈ શકે કે જ્યારે સિબિલે ચીરો મૂક્યો ત્યારે ટેકનિકલી શાર્લોટનો શ્વાસ કદાચ સંપૂર્ણપણે બંધ નહોતો થયો.
ઓહ, આ તો બહુ ગંભીર વાત કહેવાય.
ખૂબ જ ગંભીર. અને જાણે આટલું ઓછું હોય, સિબિલની જે મદદનીસ હતી, એની જે તે રાત્રે ત્યાં હાજર હતી, તે ગભરાઈ જાય છે અને પોલીસ સમક્ષ એવું નિવેદન આપે છે જે સિબિલની વિરુદ્ધ જાય છે.
એ શું કહે છે?
એ કહે છે કે સિબિલે ચીરો મૂકતા પહેલા શાર્લોટ જીવિત છે કે નહીં તેની પૂરતી ખાતરી કરી નહોતી. બસ આ નિવેદન અને ઓટોપ્સી રિપોર્ટના આધારે સ્ટીફન હેસ્ટિંગ્સ સિબિલ પર અનૈચ્છિક હત્યાનો આરોપ મૂકે છે.
અને પછી શરૂ થાય છે કોર્ટરૂમ ડ્રામા, જે નવલકથાનો મોટો હિસ્સો છે.
હા, આખું નાનું શહેર જાણે બે ભાગમાં વહેંચાઈ જાય છે. મિત્રો, પાડોશીઓ, સિબિલે જેમના બાળકોને જન્મ અપાવ્યા હતા એ પરિવારો બધા પોતપોતાનો પક્ષ લે છે. હેસ્ટિંગ્સ કોર્ટમાં સિબિલને એક અહંકારી, બેજવાબદાર અને ભગવાન બનવાનો પ્રયાસ કરનાર તરીકે ચિત્રવાનો પૂરો પ્રયાસ કરે છે.
એ સિબિલની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવે છે, એના લાયસન્સના અભાવ પર ભાર મૂકે છે, હોસ્પિટલના નિયમો પ્રત્યેના એના અણગમા પર આંગળી ચીંધે છે.
બરાબર, ઓટોપ્સી રિપોર્ટ એનો મુખ્ય પુરાવો બને છે. અને રસપ્રદ વાત એ છે કે સિબિલની પોતાની અંગત ડાયરીના પાના પણ કોર્ટમાં પુરાવા તરીકે રજૂ થાય છે, અને ફરિયાદી પક્ષ તેનો ઉપયોગ સિબિલના વિચારોને વિકૃત કરીને એને અવિચારી સાબિત કરવા માટે કરે છે.
જ્યારે બીજી તરફ ટોમ તીરની શું દલીલ કરે છે?
તીરની દલીલ કરે છે કે સિબિલ એક અનુભવી અને કાળજી રાખનારી મિડવાઇફ છે. એણે જે કર્યું તે અશક્ય સંજોગોમાં શ્રેષ્ઠ નિર્ણય હતો. તે મૃત્યુના સમયની અનિશ્ચિતતા પર ભાર મૂકે છે. આ મુકદ્દમો હવે ખાલી સિબિલનો નથી રહેતો, પણ મિડવાઇફરીના વ્યવસાયની કાયદેસરતાનો અને સ્ત્રીના પોતાની પ્રસૂતિની રીત પસંદ કરવાના અધિકારનો બની જાય છે.
અને અંતે ચુકાદો શું આવે છે?
અંતે જ્યુરી પોતાનો ચુકાદો સંભળાવે છે. સિબિલને સૌથી ગંભીર આરોપ એટલે કે અનૈચ્છિક હત્યામાંથી તો નિર્દોષ જાહેર કરવામાં આવે છે, પણ એને લાયસન્સ વિના તબીબી પ્રેક્ટિસ કરવાના ઓછા ગંભીર ગુના માટે દોષિત ઠેરવામાં આવે છે.
એટલે જેલ જવાથી તો બચી ગઈ, પણ આ ચુકાદો એના માટે એક મોટો ફટકો તો કહેવાય છે.
હા, કારમો ઘા સાબિત થાય છે. એની વર્ષોની જે પ્રતિષ્ઠા હતી એ પળવારમાં ધૂળમાં મળી જાય છે. એની કારકિર્દીનો અંત આવી જાય છે. પરિવાર આર્થિક અને ભાવનાત્મક રીતે ભાંગી પડે છે. સમાજમાં તેઓ લગભગ એકલા પડી જાય છે. કાયદાકીય રાહત મળી, પણ મનની શાંતિ ક્યાંય નથી.
પણ વાર્તા અહીં પૂરી નથી થતી એમ તમે કહેતા હતા.
ના, નથી થતી. વર્ષો વીતી જાય છે. કુની હવે મોટી થઈ ગઈ છે, અને જુઓ તો ખરા, એ પોતે એક ઓબ્સ્ટેટ્રિશિયન એટલે કે પ્રસૂતિશાસ્ત્રી બની છે.
ઓ, આ તો ભારે વક્રતા કહેવાય
છે ને. અને એક દિવસ મા દીકરી વચ્ચે એક શાંત પણ અત્યંત ભાવુક વાતચીત થાય છે, અને એમાં સિબિલ પોતાની દીકરી સમક્ષ વર્ષોથી પોતાના દિલમાં દબાવી રાખેલું એક રહસ્ય ખોલે છે.
શું છે એ રહસ્ય?
સિબિલ કબૂલ કરે છે કે આટલા વર્ષોમાં એક પણ ક્ષણ એવી નથી આવી કે તે 100% ખાતરી સાથે કહી શકે કે જ્યારે તેણે પેલો ચીરો મૂક્યો ત્યારે શાર્લોટ ખરેખર મૃત્યુ પામી હતી. તેણે માન્યું હતું કે તે મૃત છે. તેણે પોતાની શ્રેષ્ઠ સમજણ મુજબ તાત્કાલિક પગલું ભર્યું હતું, પણ પેલી શંકા,
એ શંકા ક્યારે ગઈ જ નહીં.
મનને સતત કોતરતો રહ્યો છે.
આહા, આ કબૂલાત તો આખી વાર્તા પર નવો જ પ્રકાશ પાડે છે. એનો અર્થ એ થયો કે આ નવલકથા ક્યારે ખરેખર શું થયું હતું એનો ચોક્કસ જવાબ શોધવા વિશે હતી જ નહીં.
બરાબર.
પણ એ તો એ અનિશ્ચિતતાના ભારે ખંભોજ સાથે, એ પીડાદાયક શંકા સાથે આખી જિંદગી જીવવા વિશે હતી. જેમ કહેવાય છે ને, મનનો માનેલો વહેમ કોણ ટાળે. પણ અહીં તો એ વહેમ નહીં, વાસ્તવિક પીડાદાયક શંકા હતી.
બિલકુલ. અને આ કથાનક અને આ પાત્રો આપણને કેટલાક ખૂબ જ ગહન વિષયો પર વિચાર કરવા પ્રેરે છે. પહેલો અને સૌથી સ્પષ્ટ છે વિજ્ઞાન વિરુદ્ધ પરંપરાનો સંઘર્ષ.
હા, એટલે કે આધુનિક સંસ્થાકીય દવા, હોસ્પિટલો, ટેકનોલોજી, ડોક્ટરો એક તરફ, અને બીજી તરફ મિડવાઇફરીની જૂની, વધુ સાહજિક, વધુ વ્યક્તિગત પરંપરા.
કોર્ટરૂમ જાણે આ બે વિચારધારાઓ વચ્ચેનું યુદ્ધ ભૂમિ બની જાય છે, અને લેખક કોઈ એક પક્ષ નથી લેતા, પણ બંનેની શક્તિઓ અને મર્યાદાઓ આપણને બતાવે છે.
આ આપણને સવાલ પૂછવા પ્રેરે છે કે શું તબીબી ક્ષેત્રે પ્રગતિ હંમેશા વધુ સારી સંભાળ તરફ દોરી જાય છે, ખાસ કરીને બાળજન્મ જેવા ગાઢ માનવીય અનુભવોમાં? શું ટેકનોલોજી ક્યારેક માનવીય સ્પર્શ અને પેલી અંદરની સૂઝ અંતઃસ્ફુરણાના ભોગે આવે છે?
સાચી વાત છે. બીજો મહત્વનો મુદ્દો છે સત્ય અને સ્મૃતિની અસ્થિરતા અથવા તો અસ્પષ્ટતા. આખી વાર્તા આપણને કોનીના દૃષ્ટિકોણથી મળે છે? એની યાદો દ્વારા. અને યાદો તો હંમેશા વ્યક્તિલક્ષી હોય છે નહીં?
હા, એ તો છે જ. પ્રેમ, આઘાત, સમય વીતવા સાથે એમાં ફેરફાર થતો રહે છે. એટલે તે રાત્રે ફાર્મહાઉસમાં ખરેખર શું બન્યું હતું એનું કોઈ એક નિશ્ચિત સત્ય કદાચ છે જ નહીં.
નવલકથા જાણે કહે છે કે કેટલાક સત્યો કદાચ કાયમ અજાણ્યા જ રહે છે, અને સ્મૃતિ પોતે જ એક રચનાત્મક પ્રક્રિયા છે જે ભૂતકાળને વર્તમાનના રંગોથી રંગે છે.
સિબિલની અંતિમ કબૂલાત પણ આ જ વાત પર ભાર મૂકે છે કે જીવનની સૌથી પ્રામાણિક સ્થિતિ કદાચ નિશ્ચિતતા નથી, પણ શંકાનો સ્વીકાર છે.
અને કેયો વિશે કટોકટીમાં નૈતિક જવાબદારી. લેખક આપણને સીધા સિબિલની જગ્યાએ મૂકી દે છે અને પૂછે છે, અત્યંત દબાણ હેઠળ સેકન્ડોમાં લેવાયેલા નિર્ણયોનું મૂલ્યાંકન આપણે કઈ રીતે કરવું જોઈએ? શું વ્યક્તિનો ઈરાદો, તેના કાર્યના પરિણામ કરતાં વધુ મહત્વનો છે.
સિબિલનો નિર્ણય આપણને માનવીય નિર્ણય શક્તિની મર્યાદાઓ અને બીજાના જીવનની જવાબદારીનો જે જબરદસ્ત ભાર હોય છે એનો અહેસાસ કરાવે છે.
ચોક્કસ. અને ચોથો ખૂબ જ પ્રાસંગિક વિષય, લોકમત અને સમુદાયની શક્તિ. આ નવલકથા બતાવે છે કે કેવી રીતે એક વ્યક્તિગત દુર્ઘટના મીડિયા અને સમાજ માટે તમાશો બની જાય છે.
હા, જે સમુદાય એક સમયે સિવિલનો આધાર હતો તે જ હવે તેના પર આંગળી ચીંધે છે, અફવાઓ ફેલાવે છે.
એ ખરેખર ડરાવણું છે. કેવી રીતે પ્રતિષ્ઠા પળવારમાં નષ્ટ થઈ શકે છે અને કેવી રીતે સમાજ ઘણીવાર મુખ્ય પ્રવાહથી અલગ ચાલનારાઓ પ્રત્યે ભય અને પૂર્વગ્રહથી વર્તે છે અને પછી રાયનો પહાડ કરી દે છે, મતલબ કે વાતનું વતેસર કરી નાખે છે.
અને આ બધાની વચ્ચે નવલકથાના હૃદયમાં મને લાગે છે માતા પુત્રીનો સંબંધ ધબકે છે. કોણીનું આખું બયાન જાણે પોતાની માતાને સમજવાનો, એને નિર્દોષ સાબિત કરવાનો અને કદાચ તેને બચાવી લેવાનો એક પુત્રીનો પ્રયાસ છે.
હા, એ સંબંધની જટિલતા. પહેલા માતા પિતાનું આદર્શીકરણ કરવું, પછી ધીમે ધીમે એમની ભૂલો અને નબળાઈઓને ઓળખવી અને સ્વીકારવી, અને અંતે બધું જાણ્યા પછી પણ જે પ્રેમ ટકી રહે છે એ ખૂબ સુંદર રીતે દર્શાવાયું છે.
લેખક આ બધા ગહન વિષયોને રજૂ કરવા માટે કેટલીક ખૂબ જ અસરકારક સાહિત્યક પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે, નહીં?
હા, બિલકુલ. જેમ કે વાર્તા કહેવાની રીત. આખી નવલકથા પ્રથમ પુરુષમાં કહેવાય છે, પણ ભૂતકાળના સંદર્ભમાં, એટલે કે પુખ્ત કોની પોતાની કિશોરાવસ્થાની ઘટનાઓની યાદ કરીને વર્ણવે છે.
એનાથી શું અસર થાય છે?
એનાથી એક સાથે બે સ્તર પર વાર્તા ચાલે છે. એક તરફ ઘટના બની ત્યારનો તાત્કાલિક ભય અને ડ્રામા, અને બીજી તરફ પુખ્ત કોનીનો પરિપક્વ અવાજ જે એ બધી ઘટનાઓનો અર્થ સમજવાનો પ્રયાસ કરે છે.
અને પેલું ડાયરીવાળું તત્વ પણ છે ને?
હા, પત્રાત્મક તત્વો. લેખકે સિબિલની અંગત ડાયરીના અંશો વાર્તામાં ખૂબ કુશળતાથી વણી લીધા છે. આનાથી આપણને સીધો સિબિલના મનમાં પ્રવેશ મળે છે. એના ડર, એની ફિલોસોફી, મુકદ્દમા દરમિયાન એની મનોસ્થિતિ, આ કોનીની યાદોને એક બીજો, શું કહેવાય, પરિપ્રેક્ષ્ય આપે છે.
અને પૂર્વાભાસ એટલે કે ફોરશેડોઈંગ પણ છે. શરૂઆતથી જ નાના નાના ઈશારા મળતા રહે છે કે કંઈક ખરાબ થવાનું છે.
બરાબર. કોની શરૂઆતમાં જ કહી દે છે કે તેની માતાનું જીવન બરબાદ થઈ ગયું હતું. આનાથી આપણી ઉત્સુકતા એ જાણવામાં નથી રહેતી કે શું થશે, પણ કેવી રીતે અને શા માટે થશે એ જાણવામાં રહે છે.
અને પ્રતિકોની વાત કરીએ તો પેલું બરફનું તોફાન.
હા, બરફનું તોફાન એ ખૂબ શક્તિશાળી પ્રતીક છે. એ માત્ર વાતાવરણ નથી બનાવતું, એ પ્રકૃતિની એ તાકાતનું પ્રતીક છે જે માણસના નિયંત્રણ બહાર છે. એ પાત્રોની એકલતા દર્શાવે છે અને એ સમય જાણે થીજી ગયો હોય એવી એક ક્ષણનું પ્રતીક છે જેમાં પેલો ભયાનક નિર્ણય લેવાયો. એ એક બંધિયાર, ગુંગળાવણ ભર્યું વાતાવરણ રચે છે.
અને રક્તનું પ્રતીક એ પણ મહત્વનું લાગે છે.
રક્ત વારંવાર આવે છે અને એના બે અર્થ છે. એ જીવન, બાળજન્મ, વંશ અને મૃત્યુ, શાર્લોટનો ઘા, કૃત્યની હિંસા બંને સાથે જોડાયેલું છે. આ જે દ્વૈત છે એ જ નવલકથાની કેન્દ્રીય દ્વિધાને પ્રતિબિંબિત કરે છે. સિબિલનું કાર્ય સર્જનનું હતું કે વિનાશનું?
જાણે જીવન અને મૃત્યુ વચ્ચેની પાતળી ભેદરેખા પર વહેતું લોહી. વાહ!
ખરેખર મિડવાઇફ્સ આપણને યાદ અપાવે છે કે જીવનના મોટાભાગના નિર્ણયો કાળા કે ધોળા નથી હોતા, અને કટોકટીના સમયમાં લેવાયેલા પગલાંના પરિણામો ઘણીવાર આપણા ઈરાદાઓથી સાવ જુદા હોઈ શકે છે.
આ વાર્તા આપણને સત્યની સાપેક્ષતા પર, સ્મૃતિની ભ્રામકતા પર અને સૌથી વધુ તો નૈતિક અનિશ્ચિતતાના એક કાયમી બોજ સાથે જીવતા શીખવા પર મજબૂર કરે છે, અને એટલે જ તે આજે પણ એટલી જ પ્રસ્તુત અને પ્રભાવશાળી છે, નહીં?
બિલકુલ. સમયની સાથે એની પ્રાસંગિકતા ઓછી નથી થઈ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.